ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, આપણા સૌ માટે નજર સામે રાખી શકાય એવો ટોપિક કે જેમ જેમ ભીડો વધે અને આનંદ થાય તેનું નામ નિષ્ઠાવાન. આપણે કઈ રીતે ભીડો વધે તો આનંદ પ્રાપ્ત કરવો અને એનું નામ નિષ્ઠાવાન કઈ રીતે, એ આધારિત સ્વાધ્યાય રજૂ કરવા ચેતનભાઈને પ્રાર્થના કરીએ.
સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય. દિવ્ય દેવ બિરાજમાન પરમ પૂજ્ય સ્વામી શ્રી સર્વાતીત સ્વામી, ગુણગ્રાહક સ્વામી, બ્રહ્મિહારી સ્વામી, સંતો, પાનેલીય સાહેબ, દુષ્યંત સાહેબ વડીલો તથા તામના સુસાકાર, વિષયનો વિચાર કરીએ તો વિષય જે સર્વાતીત સ્વામીજી આપ્યો છે, જેમ ભીડો વધે તેમ આનંદ થાય તેનું નામ નિષ્ઠાવાન. પેલા બે ત્રણ કોટેશન વિચારી લઈ કે નિષ્ઠાવાન કોને કહી શકાય. જેના જીવનની અંદર પ્રગટ પુરુષની ઉપાસના હોય એને નિષ્ઠાવાન કહી શકાય. જેના જીવનની અંદર તારું મારું ન હોય, કેતા અભાવ ગુણ ન હોય એને નિષ્ઠાવાન કહી શકાય. જેના જીવનની અંદર ભગવદી કેતા સંતો મુક્તોનો સ્વીકાર હોય એનું નામ નિષ્ઠાવાન કહી શકાય. જેના જીવનની અંદર વિચારવાણી અને વર્તનની એકતાનું દર્શન થતું હોય એને નિષ્ઠાવાન કહી શકાય. કહેતા નિષ્ઠાવાનને જેટલી પણ ઉપાધિ આપીએ એટલી ઓછી છે. પણ વિષયનો વિચાર કરીએ તો વિષય કેવો છે કે જેમ જેમ ભીડો વધે એમ આનંદ વધતો જાય. પણ લૌકિક દ્રષ્ટિએ વિચાર કરીએ મિત્રો, તો ક્યારેય એવું નથી બનવાનું કે જેમ જેમ ભીડો વધતો જાય એમ આપણો આનંદ વધે. ભીડો વધે એમ હંમેશા આનંદ છે એ ઘટવાનો જ છે. લૌકિક નહીં, સત્સંગની અંદર પણ કદાચ એવું બનતું હોય ઘણી વખત કે જેમ ભીડો વધે, જેમ કે દેહની અંદર કોઈ તકલીફ આવે, નાની એવી તકલીફ આવી જાય તો એવો આનંદ ન થાય કે ઓહો બહુ સારું થયું, દેહની અંદર ભીડો આવ્યો તો આનંદ નથી હોતો, આનંદ તો ઘટવાનો જ છે. પણ કહેવાનો મતલબ કે જેમ જેમ ભીડો વધતો જાય અને આનંદ વધતો જાય તો એનું નામ જ સાચું નિષ્ઠાવાન. તો એ પ્રસંગ દ્વારા આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ તો સ્વામીશ્રી પણ પોતાની પરાવાણીમાં અવારનવાર કહે છે કે પ્રથમ 27:37 એ નિષ્ઠાના વચનામૃત છે. સ્વામીજી કહે ને કે નિષ્ઠા, જે નિષ્ઠા માટે જે સ્વામીજી આપણને અવારનવાર આ વચનામૃત ઉપર ભાર આપતા વાત કરતા હોય છે કે નિષ્ઠા કોને કહી શકાય, તો એના પ્રસંગો દ્વારા આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ તો ભગવાન સ્વામિનારાયણના જીવનનો વિચાર કરીએ કે નીલકંઠ મુનિ સ્વરૂપે જ્યારે એમણે વિચરણ શરૂ કર્યું, પોતાના ઘરનો ત્યાગ કર્યો, 11 વર્ષ 3 માસ અને 2 દિવસે જ્યારે પોતાના ઘરનો ત્યાગ કરી અને હિમાલયની ધરતી ઉપર સતત 7 વર્ષ સુધી વિચરણ કર્યું, એ નીલકંઠ મુનિએ પોતડી એક પહેરીને કડકડતી ઠંડીની અંદર ખુલ્લા પગે જ્યાં 0 થી -ડિગ્રી ટેમ્પરેચર હોય એવી પરિસ્થિતિની અંદર 7 વર્ષ સુધી વિચરણ કર્યું, તો એ નીલકંઠ મુનિનો આનંદ ભીડો વધવા છતાં પણ વધતો ને વધતો જ જતો હતો. તો વિચાર કરીએ એનું નામ નિષ્ઠાવાન કહી શકાય, પણ એ તો ગુણોના પ્રદાતા છે, એને કોઈ એવી ઉપાધિ આપવાની હોય નહીં. પણ છતાં કેવું અદભુત દર્શન નીલકંઠ મુનિએ પોતાના જીવનની અંદર કરાવ્યું કે જેમ જેમ સતત ભીડો વધતો જતો હતો એમ એનો આનંદ વધતો જતો હતો. અને એમને જે 7 વર્ષ સુધી જે વિચરણ કર્યું, એ વિચરણ દરમિયાન એમના જે માતા પિતાનું જે રુધિર હતું, જે લોહી હતું, પોતાના શરીરની અંદર એણે સૂકવી નાખ્યું, એવી કઠિન તપશ્ચર્યા એમણે કરી. અને જ્યારે નીલકંઠ મુનિ ચાલીને જતા હોય ને પગની અંદર કાંટો વાગે, કાંટો કાઢીએ તો લોહી નીકળવું જોઈએ, એને બદલે એના શરીરમાંથી પાણી નીકળતું હતું, કહેતા એને પોતાના માતા પિતાનું જે રુધિર હતું એને સૂકવી નાખ્યું, એમ એમના જીવનમાં એમણે એવું દર્શન કરાવ્યું કે જેમ જેમ ભીડો વધતો જાય એમ એમ એમને આનંદ થતો હતો. આપણા સ્વામીશ્રીના જીવનનો વિચાર કરીએ, કેતા પ્રભુદાસભાઈ તરીકે જ્યારે હતા તો સ્વામીશ્રી એક વખત યુવકોને સાથે લઈને બોચાસણની ધરતી ઉપર વધાર્યા હતા. ત્યાં બાપાની સાથે સેવામાં સંતોએ બધા યુવકોને જમાડ્યા, સરસ મજાનો આનંદ કરાયો, સુવા માટેના ગાદલા ગોદડા અને ઓસિકાની બધી વ્યવસ્થા કરી આપી. જ્યારે બધા યુવકો સૂઈ ગયા, પ્રભુદાસભાઈ પણ આરામમાં વધારી ગયા, ત્યારે બાપા રાત્રે 12 વાગે ત્યાં આવ્યા અને પ્રભુદાસભાઈ પાસે આવીને પ્રભુદાસભાઈને કીધું કે ગુરુ, આપણાથી તો એ કે ગાદલા ઉપર સુવાય નહીં, કે આપણે ઓસિકું પણ ન રખાય, ત્યારે એ જ ક્ષણથી પ્રભુદાસભાઈએ નક્કી કરી નાખ્યું કે આજથી બાપાએ આજ્ઞા કરી દીધી માટે હવે મારે ગાદલા ઉપર સૂવું નથી. ત્યારથી એમણે ગાદલા ઉપર સૂવાનું છોડી દીધું, ઓસિકું રાખવાનું છોડી દીધું. તો આજે એક ભીડાનું જ દર્શન કરાયું ને. આજે અહીંયા આપણે 200 જણા પધાર્યા છીએ, 200 જણા યુવકો, 200 યુવકો આવ્યા છે. એમાંથી 199 જણાને ઓસિકું મળે અને કદાચ મને જ ન મળે તો મને મેન્ટલી તો પેલો પ્રોબ્લેમ જ થાય કે મને એકને જ ઓસિકું નહીં, મને એકની જ વ્યવસ્થા ન સચવાની. તો યોગીજી મહારાજે આજ્ઞા કરી પ્રભુદાસભાઈને કે આજથી તમારે ગાદલા ઉપર સુવાનું નહીં અને ઓસિકું પણ રાખવાનું નહીં. તો પ્રભુદાસભાઈ એક મોટો ટુવાલ એમની સાથે રાખતા, એમના ઉપર સુઈ જાય અને હાથનું ઓસિકું કરીને સુઈ જતા હતા. તો એમના જીવનની અંદર એમણે કેવું અદભુત દર્શન કરાવ્યું કે જેમ જેમ ભીડો વધતો ગયો એમ એમ એમના જીવનની અંદર સતત અને સતત આનંદનું દર્શન કરાવતા હતા. તો આપણે જેમ અગાઉ વાત કરી એમ, એ તો ગુણોના પ્રદાતા છે, એના માંથી જ બધા જ ગુણો છે એ બહાર આવતા હોય છે. એને કોઈ ઉપાધિ કે આવા ગુણો આપવાની જરૂર નથી, પણ એ પોતે એવું એક સાધક અવસ્થાનું દર્શન કરાવી અને કેવી રીતના આપણા જીવનની અંદર આનંદ વધે એનું આપણને દર્શન કરાવતા હોય છે. એવો જ બીજો એક પ્રસંગ, જ્યારે પ્રભુદાસભાઈ છે આવી રીતના સેવામાં હતા બાપાની સાથે, અને દાદર મંદિરે બાપા બપોરે ઉઠી જાય ત્યારે ટપાલ લખવાની સેવા કરતા હોય, એટલે સવારથી માંડીને પ્રભુદાસભાઈ બધી સેવા તો કરતા જ હોય પણ સાથે સાથે ટપાલ લખવાની પણ સેવા કરે. એ સેવા દરમિયાન જ્યારે બાપા બપોરે 3:30 વાગે ઉઠી જાય ત્યારે પ્રભુદાસભાઈ ત્યાં પહોંચી જાય, નોટ પેન પેડ ને બધું આપી દે અને બાપાએ જે કંઈ જવાબ લખવાનો એ લખીને મોકલાવી દીધી. એવી પરિસ્થિતિની અંદર એક દિવસ એવો પ્રસંગ બન્યો કે પ્રભુદાસભાઈ માત્ર 1 મિનિટ મોડા પહોંચ્યા. બાપા ત્યાં આવીને બિરાજમાન થઈ ગયા હતા, સંતોએ એમને પાણી આપી દીધું હતું, પ્રભુદાસભાઈ દાદરો ચોળતા હતા અને જેવું પ્રભુદાસભાઈને જોયા એટલે તરત જ બાપાની આંખ પ્રભુદાસભાઈ તરફ ગઈ અને તરત જ કરડી નજર કરી, એટલે પ્રભુદાસભાઈને ખ્યાલ આવી ગયો કે આજે આપણે મોડા છીએ, આજે તો બાપા એમ કે ઠપકો આપશે. પછી બાપા પાસે આવીને બેઠા ત્યારે બાપાએ કીધું કે ગુરુ કેમ મોડું થયું, માત્ર 1 મિનિટ, 1 મિનિટ. અને તરત જ યોગીજી મહારાજ બોલ્યા કે ગુરુ કેમ મોડું થયું. ત્યારે પ્રભુદાસભાઈ તો કંઈ બોલ્યા નહીં, બે હાથ જોડ્યા, પણ અંતર્યામી એવા બાપાએ કીધું કે ગુરુ સુઈ ગયા હતા, એટલે ફરીથી હાથ જોડે કે હા બાપા. ત્યારે ફરીથી યોગીજી મહારાજે એમને આજ્ઞા આપી કે ગુરુ આજથી આપણે નિયમ લો કે બપોરે આપણે સુવાનું નહીં. વિચાર કરીએ કે જેમ જેમ પ્રભુદાસભાઈના જીવનની અંદર ભીડો વધતો જતો હતો એમ એમ એના જીવનની અંદર સતત આનંદ વધતો જતો હતો, એનું નામ જ સાચું નિષ્ઠાવાન કહી શકાય. તો જેમ જેમ યોગીજી મહારાજ કસણીમાં લેતા જાય એમ એમ એમનો આનંદ સતત ને સતત વધતો જતો હતો. અને કદાચ પ્રભુદાસભાઈની જગ્યાએ હું હોઉં તો પહેલા તો એવું જ કહું કે બાપા આપ તો આરામ કરો છો, મારી સાઈડથી તો પેલો પ્રશ્ન આ જ હોય. કેમ કે દેહ ઉપર જ્યારે વાત આવે ત્યારે હંમેશા ડાઉન થવાની વાત આવે. કહેતા પ્રભુદાસભાઈએ તો કેવું અદભુત દર્શન કરાવ્યું કે જી બાપા એમ કરીને બે હાથ જોડીને બાપાની આજ્ઞા એમણે સ્વીકારી લીધી. ત્રીજો એવો એક નાનકડો પ્રસંગનો વિચાર કરીએ પ્રભુદાસભાઈનો, કે એક બહુ મોટો ઉત્સવ હતો અને એની સેવામાં પ્રભુદાસભાઈને બધા યુવકો જોડાયેલા હતા. મોડે રાત સુધી સેવા ચાલી અને સેવા પૂરી થઈ એટલે રાતનું ખૂબ મોડું થઈ ગયું હતું, એટલે પ્રભુદાસભાઈ છે એ આરામમાં જતા રહ્યા. બાપા છે એ મોડેકથી રાજકોટથી પધરામણી કરીને જ્યારે પાછા આવી અને પ્રભુદાસભાઈને કીધું, એટલે પ્રભુદાસભાઈ તો આરામમાં જ હતા પણ પ્રભુદાસભાઈ સુઈ ગયા હતા અને બાપા આવ્યા એને 10-15 મિનિટ જ થઈ, એટલે પ્રભુદાસભાઈ રાતના 3:45 વાગે કે 3:30 કે 4:45 વાગે સૂતા હશે અને બાપા 15-20 મિનિટ પછી પધાર્યા. આવીને સીધા જ પ્રભુદાસભાઈ તો આરામમાં જતા રહ્યા હતા, બાપા તો પરવારીને સેવામાં લાગી ગયા કેમ કે બીજે દિવસે સમય હતો. પ્રભુદાસભાઈ ખ્યાલ આવ્યો એટલે પોતે ઝડપથી તૈયાર થઈને બાપા પાસે પહોંચી ગયા, એટલે બાપાએ પૂછ્યું કે ગુરુ ક્યાં હતા એ, કે એટલે કીધું કે બાપા એવી રીતના થોડી વાર સુઈ ગયા હતા. ત્યારે બાપા છે એ ટકોર કરી, નાની એવી વાતમાં ટકોર કરી, બાપાએ એવું કીધું કે ગુરુ સૂવે ને એની પહેલા આપણે સુવાનું નહીં. વિચાર કરીએ કે કેવો ભીડો, સતત અને સતત યોગીજી મહારાજ એમના શિષ્યનું એમનું જતન કરવા માટે, એમના આત્માનું ઉત્થાન કરવા માટે કેવો સતત એમને ભીડો આપતા હતા, છતાં એના જીવનની અંદર એમને એવું દર્શન કરાવ્યું કે જેમ જેમ ભીડો વધતો જાય એમ એમ એમના જીવનની અંદર સતત અને સતત આનંદ વધતો જાય, એવું જ અદભુત દર્શન પ્રભુદાસભાઈએ કરાવ્યું. એક બીજો નાનકડો એવો પ્રસંગ, કે બાપાના વખતની અંદર ત્યાં ગોંડલ એક ખૂબ મોટો સમયો હતો અને એ સમયા વખતે પ્રભુદાસભાઈ છે એ થાકી ગયા હતા એટલે આરામમાં જતા રહે, મોડી રાત્રે 2-2 વાગ્યા પછી. ત્યાં એક શાસ્ત્રીજી મહારાજનો ઢોલિયો હતો પ્રસાદીનો, ત્યાં નીચે આરામમાં જતા રહ્યા પ્રભુદાસભાઈ અને બાપા છે એ ફરતા ફરતા ત્યાં આવ્યા અને પ્રભુદાસભાઈની છાતી ઉપર હાથ રાખી દીધો જમણો હાથ, અને ડાબા હાથની જે એમને સર્પ જે કરડ્યો હતો એ આંગળી કાનમાં નાખીને પ્રભુદાસભાઈને હેત કરીને ઉઠાડ્યા. એટલે પ્રભુદાસભાઈને ખ્યાલ આવી ગયો કે બાપા સિવાય આવું કોઈ હેત કરે નહીં. પ્રભુદાસભાઈ ઉઠવા જતા હતા એટલે બાપાનો હાથ છાતી ઉપર હતો, એટલે પ્રભુદાસભાઈ ઝડપથી ઉભા તો ન થયા, કેમકે જો ઉભા થાય તો એમનું માથું ફટકાઈ ન જાય, એટલે બાપાએ હાથ રાખી મૂક્યો હતો. પછી ધીરેથી એને ઉઠાડ્યા અને બાપાએ કીધું કે ગુરુ એ કે તમે આરામમાં જતા રહીએ કે કાલે સવારે તો એ કે આપણે બહુ મોટો સમય છે, 10,000 જણાની સરસોઈ કરવાની છે, એના વાસણો આપણે ઉટકીને પહોંચાડવાના છે, તો ઝડપથી આ સેવા કરો. એ કે ગુરુ તમારા સિવાય અમારું કોણ, એ કે કેવું દાસત્વ ભક્તિનું દર્શન કરાવ્યા મોટા પુરુષો, નહીતર તો એ ધારે તો એના સંકલ્પે દેવતાઓ આવીને સેવા કરી જાય એવા પુરુષ, છતાં એ કેવા રાંક થઈને કેવા ગરજુ થઈને વર્તે છે કે ગુરુ તમારા સિવાય અમારું તો કોણ, એમ કરીને સતત આવું દર્શન કરાવે. એમ કરીને પ્રભુદાસભાઈને ઉઠાડીને પ્રભુદાસભાઈને કીધું કે ગુરુ તમારા સિવાય અમારું કોણ, એ કે સવારે આપણે વાસણ પહોંચાડવાના છે. એટલે પ્રભુદાસભાઈ ઉઠીને બધા યુવકોને લઈને બધી વાસણની સાફ સફાઈ કરતા 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 સ્વાધ્યાયને ભજન કરતા કરતા એક જ વિચારમાં હતા કે યોગીજી મહારાજનું જીવન કેવું કેવું ભીડા ભક્તિની અંદર એ જીવન જીવી ગયા, કેવા કોથળા ઉપર એ સૂઈને એક હાથે સૂઈ ગયા એવા અદભુત યોગીજી મહારાજ, અને એ મને સેવા સોંપે એવી સતત એવા વિચારોની અંદર રહેતા 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 નિષ્ઠાના વિચારો કરતા કરતા પ્રભુદાસભાઈએ રાત્રે 3 થી 7 વાગ્યા સુધી સેવા કરી અને બધા વાસણો છે ત્યાં પહોંચાડી દીધા. પણ પ્રભુદાસભાઈના જીવનની અંદર કેવું આપણને અદભુત દર્શન થાય કે જેમ જેમ એમના જીવનની અંદર ભીડો વધતો જતો હતો એમ એના જીવનની અંદર આનંદ વધતો જતો હતો, અને એ જ આનંદ એનું નામ નિષ્ઠાવાન. નાનકડા એવા એક છેલ્લા પ્રસંગની વાત કરીને મારી સેવા પૂરી કરું. સ્વામીજી એક કુટુંબની અંદર ખૂબ જ રસ લીએ, એમને હેત કરે, એમને પ્રીત કરે, એમના ઘરે જાય, એટલે એમના જે બે ભાઈઓ હતા એમણે કીધું કે સ્વામીજી તમે અમારા ઉપર કેમ આટલું બધું હેતનું દર્શન કરાવો છો. ત્યારે સ્વામીજી અદ્ભુત વાત કરી કે આજથી વર્ષો પહેલા યોગીજી મહારાજની સાથે અમે તમારા ઘરે આવ્યા હતા અને ત્યારે તમે યોગીજી મહારાજને બહુ જ ભાવથી પગે લઈ ગયા હતા, અમને પણ પગે લઈ ગયા હતા, અને એના ફળ સ્વરૂપે કે અમે તમારા ઉપર હેત રાખીએ છીએ. વિચાર કરીએ કે માત્ર પેલા હરિભગત ભાવથી યોગીજી મહારાજને પગે લાગ્યા હતા, એના ફળ સ્વરૂપે સ્વામીજી એમનો પક્ષ રાખે, એમને હેત કરે, પ્રેમ કરે, એમના ઘરે જાય, આવું અદ્ભુત એક દર્શન સ્વામીશ્રીએ કરાવ્યું. એ કુટુંબની અંદર એક દાદા હતા, એ દાદાની એક દીકરી, અને એ દીકરી ઓમ ખાનદાન અને વ્યવસ્થિત, પણ એ દીકરી ખૂબ જ સ્ટ્રોંગ મગજની હતી, એના ફળ સ્વરૂપે એ દીકરીના મેરેજ નહોતા થતા. એટલે દાદાએ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી આ દીકરીનું ક્યાંક ગોઠવાઈ જાય તો સારું. એટલે સ્વામીજી કે સારું હું આપને જણાવીશ. એટલે સ્વામીજીએ ખૂબ જ એક ખાનદાન અને અદ્ભુત એક દીકરો, સત્સંગી દીકરો હતો એ દેખાડ્યો, દાદાને વાત કરી કે આ દીકરા સાથે આપણે આ દીકરીનું ગોઠવીએ. તો ત્યારે પેલા દાદાએ ના પાડી કે ના સ્વામીજી આમની સાથે તો નહીં. એટલે સ્વામીજીએ પૂછ્યું કે કેમ નહીં. એટલે પેલા દાદાએ કીધું કે સ્વામીજી આ દીકરા પાસે તો 2 વીઘા પણ જમીન નથી, કે મારી પાસે 200 વીઘા જમીન છે, એ કે મારું સમાજમાં એ કે શું નામ રહીએ એમ, આની પાસે તો કાંઈ નથી, એટલા માટે મારે આની સાથે લગ્ન કરવા નથી. એટલે સ્વામીજીએ સમજાવ્યું પણ દાદાએ ના પાડી. એટલે સ્વામીજી કે સારું. પછી સ્વામીજી તો બહાર નીકળી ગયા. બહાર જઈ અને એમનો જે બીજો એક દીકરો હતો એ દીકરાને વાત કરી કે દાદા ભલે ના પાડે પણ આપણે તો આ જ દીકરા સાથે આપણી બહેનનું લગ્ન કરવાનું છે. એમ કરીને સમજાયું કે કદાચ તારે એના માટે ઝઘડો કરવો પડે, તારે વિરોધમાં જવું પડે, જે કરવું એ કરજે, પણ આપણે આ દીકરીના લગ્ન તો આ દીકરા સાથે જ કરવાના છે. એમ કરીને ત્યાંથી સ્વામીજી નીકળી જાય છે. પેલા દીકરાએ તો સ્વામીજીની આજ્ઞા પકડી લીધી અને ગમે એમ કરીને ઝઘડીને વિરોધમાં જઈને એના ફાધરની વિરોધમાં જઈને પેલા દીકરા અને દીકરીના લગ્ન કરાવ્યા. એ પ્રસંગ તો પૂરો થઈ ગયો. પણ પ્રસંગ પૂરો થયા પછી જ્યારે દાદા શ્રી સ્વામીજીના દર્શન કરવા માટે આવ્યા ત્યારે દાદાએ ફરિયાદ કરી કે સ્વામીજી આ મારો જે દીકરો છે એણે મારી વિરુદ્ધમાં જઈને આ દીકરીનું લગ્ન છે એ કરાવ્યું. એટલે સ્વામીજી કે એમ, એ કે તો કે હા, એ કે સ્વામીજી કે તો લાત મારીને કાઢી મૂકો. એ કે એક બાજુ પેલાને એમ કે છે કે તારે ગમે એમ કરીને આના લગ્ન કરવાના, અને દાદા ફરિયાદ કરે તો કે એને લાત મારીને કાઢી મૂકો. દાદા તો ઘરે ગયા ને પેલાને કીધું કે આજથી તારે મારે કંઈ સંબંધ નહીં, તું જવા દે. પેલો દીકરો તો એની પત્નીને બધાને લઈને ભાડે રહેવા માટે જતો રહ્યો છે. પરિસ્થિતિ એવી થઈ છે કે એની પાસે કંઈ હતું નહીં, શૂન્ય હતું, ઝીરો હતો. ધીરે 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 સેટલ થતા 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 થોડા ઘણા કંઈ પણ પૈસા ભેગા થાય તો સ્વામીજી એના ઘરે પધારે. સ્વામીજી પધારીને એમ કે શું છે તારી પાસે, કેટલા પૈસા છે? એટલે પેલો કે મારી પાસે 2000 રૂપિયા. સ્વામીજી કે લાવ લાવ, મારે જરૂર છે. એક બાજુ કોરો ચેક આપવાવાળા પડ્યા છે, છતાં સ્વામીજી એમ કે અમારે તમારી સેવાની કંઈ જરૂર નથી. અને પેલા પાસે માંડ 2000 રૂપિયા ભેગા થઈ ગયા તો કે લાવ મારે એની જરૂર છે, સેવામાં બહુ જરૂર છે એમ કરીને લઈ જાય. સ્વામીજી દર વર્ષે એના ઘરે પધારે, જે કંઈ પણ હોય બધું લઈ જાય, પેલાને ઝીરો ને ઝીરો જ રાખે. તો કેવો નિષ્ઠાવાન એ ભગત હશે કે સ્વામીજીના વચને વર્તો, સ્વામીજીએ એના વિરુદ્ધમાં રહ્યા છતાં પણ એની સાથે જ રહ્યો અને સ્વામીજી જે કંઈ પણ સેવા માગે સેવા પણ આપતો રહ્યો. આનું નામ અદભુત નિષ્ઠાવાન ભગત કહેવાય. એ ભગતનું ધીરે ધીરે ધીરે, એ તો બહાર જ રહેતા હતા, એનો બીજો ભાઈ હતો, એને ખ્યાલ આવી ગયો કે અલગ જ રહીએ છીએ એટલે બધી જ પ્રોપર્ટી એણે પોતાના નામે કરી નાખી, અને પેલો જે બહાર રહેતો હતો ભાડે એના નામે બધી પ્રોપર્ટી કાઢી નાખી. એટલે આ વસ્તુનો ખ્યાલ આવ્યો એટલે એણે તરત જ કેસ માંડી દીધો. કેસ માંડ્યો એટલે જેની સામે કેસ માંડ્યો હતો એણે સ્વામીજીને આવીને વાત કરી કે સ્વામીજી આણે તો મારા સામે કેસ કર્યો. કે સ્વામીજી કેમ? કે સારું, કે હું મળી લઈશ. કે સ્વામીજી પેલા યુવકને બોલાવે છે અને કહે છે કે આપણે શું પ્રશ્ન હતો, એટલે બધી વાત કરી. એટલે કે તે કેસ કર્યો છે? તો કે હા. તો કે આપણે કેસ છે એ પાછો ખેંચી લેવાનો છે. પણ સ્વામીજી કે 50% જમીન, કે આવડી મોટી જમીન એમાં આપણો ભાગ બહુ મોટો થાય, કે આપણે કેસ એના માટે કર્યો છે. સ્વામીજી કે નહીં, કે આપણે કેસ પાછો ખેંચી લઈએ. કે ત્યારે પેલા ભાઈ કહે છે કે સ્વામીજી તમે અમારા બંને ભાઈની વચ્ચે શા માટે આવો છો? એ કે અમારા બે ભાઈઓનો પ્રશ્ન છે, તમે વચ્ચે શા માટે આવો છો? ત્યારે સ્વામીજી કે જ્યારે બે અમરીશ હોય ત્યારે કે મારે એ કે વચ્ચે આવવું પડે. વિચાર કરીએ કેવા પુરુષ છે કે સતત આપણને એવું દર્શન કરાવે કે આપણી સાથે ને સાથે જ છે. સ્વામીજી કે આપણે કેસ પાછો ખેંચી લ્યો. એ કે એટલે પેલો કે સ્વામીજી પેલા મારી આ વાત સાંભળી લ્યો, મારી જે ભાવના છે એ સાંભળી લ્યો, પછી આપ જેમ કહેશો એમ હું કરીશ. કે સારું. એ કે સ્વામીજી એ જે 50% જમીન છે એ મારા નામે થઈ જાય, એને હું વેચી નાખીશ. એની જે કંઈ પણ એમાઉન્ટ, જે પણ એનું પૈસા ઉપજશે એમાંથી 10% રકમ મારી પાસે રાખીશ. 90% રકમમાંથી કે મારે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને આપની સોનાની મૂર્તિઓ પધરાવવી છે. સ્વામીજી કે આપણે સોનાની મૂર્તિઓ નહીં પધરાવીએ તો ચાલશે, એ કે પણ તું એની પાસેથી કેસ પાછો ખેંચી લે. કે પણ સ્વામીજી આનાકાની કરતા હતા. પછી સ્વામીજી વાત કરી કે સાંભળી કે તારે મહારાજ જોઈએ છે કે જમીન જોઈએ છે? પછી બીજું વાક્ય સ્વામીજી બોલ્યા કે તારે ભગવાન જોઈએ છે કે જમીન જોઈએ છે? અને સ્વામીજી ત્રીજું વાક્ય બોલ્યા સ્વામીજી કે તારે હું જોઈ છી કે પ્રોપર્ટી જોઈ છી? ત્યારે પેલા એ બે હાથ જોડીને કીધું કે સ્વામીજી મારે તો આપ જ જોઈએ છીએ. તો સ્વામીજી કે તું કેસ પાછો ખેંચી લે. પેલો કે સ્વામીજી હું કેસ પાછો ખેંચી લો, પણ તમારે એ કે મારી જવાબદારી લેવાની. સ્વામીજી કે જાય કે તારી આખી જિંદગીની જવાબદારી મારી. વિચાર કરીએ કેવા પુરુષ છે કે નાની એવી આજ્ઞા પાડી લે તો પણ એ આપણને પકડી રાખે કે જા તારી આખી જિંદગીની જવાબદારી મારી. તો એક બાજુ નિષ્ઠાર્થી ભગતનું દર્શન થાય ને એક બાજુ મોટા પુરુષનું આપણને દર્શન થાય. પેલો કેસ પાછો ખેંચી લીધો અને સ્વામીજીને મળવા આવે છે કે સ્વામીજી આપણે કેસ પાછો લઈ લીધો. સ્વામીજી બહુ રાજી થઈ છે, બહુ રાજી થઈ છે. સ્વામીજી એને ધબા મારીને આનંદ વ્યક્ત કરે છે અને પછી સ્વામીજી જે પરાભવમાં આવીને જે આશીર્વાદ આપે છે એ અગત્યના છે. અને પછી સ્વામીજી વાત કરે છે કે સ્વામીજી કે સાંભળી કે તારા ઘરે કે એટલા પૈસા આવશે કે તું એકલો કે મારી જન્મ જયંતિ ઉજવી શકીશ. વિચાર કરીએ કેવા પુરુષ કે એક સામાન્ય એક કેસ પાછો ખેંચી લેવાની આજ્ઞા એણે પાડી લીધી તો મોટા પુરુષે વરસતા પણ વાર લાગી ને એણે કીધું કે તારે ઘરે એટલી લક્ષ્મી આવશે કે તું એકલો મારી જન્મ જયંતિ ઉજવી શકીશ. તો કેવા અદભુત ભક્તો અને કેવા અદભુત ભગવાન એનું આપણને દર્શન થાય, કેવા નિષ્ઠાવાન ભક્તો એનું આપણને આવા પ્રસંગોના માધ્યમ થકી દર્શન થાય છે. નિષ્ઠાવાન અંગેના સ્વામીશ્રી જે વાક્યો જે કહ્યા છે એના કોટેશન સ્વામીજીના વાક્યો આપણે જોઈ લઈએ. તારીખ 30/11/2014 રોજ સ્વામીશ્રીએ નિષ્ઠા ઉપર વાત કરી હતી, એના 2-3 મુદ્દાઓ જોઈ લઈએ. એમાં સ્વામીશ્રી સૌથી પહેલો મુદ્દો જે મેરિડ છે એના માટેનો છે. એમાં સ્વામીજી એવું બોલ્યા હતા કે તમે તમારી ઘરવાળી સાથે જતા હોય ને કોઈ ફેર લેડી તમારી સામેથી પસાર થાય અને તમારી વૃત્તિ એના તરફ જાય એ તમારી નિષ્ઠાની કચાશ છે. હું કમાઉં છું, હું બુદ્ધિશાળી છું એ નિષ્ઠાની ભયંકર કચાશ છે. જ્યાં સુધી જાણપણું છે ત્યાં સુધી નિષ્ઠાની કચાશ છે. ડાપણ અને ભોળપણથી જીવીએ છીએ એ પણ નિષ્ઠાની કચાશ છે. સરખે સરખા મિત્રો સાથે સહજતાથી ન બોલાય એ પણ નિષ્ઠાની કેટલી કચાશ હશે. જેની નિષ્ઠા સર્વોપરી એનો સંબંધ પણ સર્વોપરી. જેની નિષ્ઠા એટલે અખંડ આનંદ અને સુહૃદભાવ નિષ્ઠા આવે એટલે દાસત્વ આવે અને દાસત્વથી હઠમાન અને ઈર્ષા જાય. જેમ જેમ નિષ્ઠા વધતી જાય તેમ તેમ હઠમાન અને ઈર્ષા ઝીરો થઈ જાય. કેવળ નિષ્ઠાના બળે પ્રભુના બળે જીવતા થાવ તો સંસારનો ભાર ન રહે. તો ઠાકોરજીને સ્વામીશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપની જે ભાવના છે, જે નિષ્ઠા તરફ આપે અમને સૌને લઈ જવા છે, નિષ્ઠા મહોત્સવમાં આપે અમને સૌને લઈ જવા છે, એવા ખરેખરા નિષ્ઠાથી અમે સૌ બની શકીએ એ માટેની બળબુદ્ધિ શક્તિ આપણને સૌને આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી જયંત સ્વામી.